જૈન દર્શનની પણ આપણા બધા જે આસ્તિક દર્શનો છે ભારતના એમાં તપને બહુ પ્રધાન સાધન ગણવામાં આવ્યું છે અને જ્યારે આ મહામુનિઓના જીવન ચરિત્ર પ્રત્યે આપણે જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે આપણે એ વાત સ્પષ્ટ દેખાય છે અને જ્યારે પુરાણોની કથાઓની આપણે વાત યાદ કરીએ ત્યારે તો મહામુનિએ હજારો વર્ષો તપ કરેલા એવા ઉલ્લેખો માત્ર જૈન દર્શનમાં જ છે એવું નહીં પણ આપણા ભારતના બીજા દર્શનોમાં પણ તપને એક પ્રધાન સાધન ગણવામાં આવ્યું છે. આ તો આપણે જૈન દર્શન અને એમાં તપ એ સંબંધે આપણે વાત કરીશું કેમ કે વર્તમાનની અંદર જે પ્રચલિત જૈન દર્શનમાં જે માન્યતા છે એમાં વર્તમાનમાં સિદ્ધાંતાદિ બોધને બહુ જ ખાસ કરીને સ્વતંત્ર સંપ્રદાયમાં બહુ જ ગૌણ કરી દેવામાં આવ્યો છે અને બાહ્ય તપને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ખરેખર જ્યારે જૈન દર્શનને યથાર્થ સ્વરૂપમાં જોઈએ તો એની અંદર તપને પ્રધાન સાધન ગણવામાં આવ્યું છે, પરંતુ માત્ર બાહ્ય તપ પ્રત્યે એ વાત કરવામાં નથી આવી. પ્રચલિત જે માન્યતા છે એની અંદર અગર જો કોઈ મુખ્ય કારણ હોય તો ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી દીક્ષા પર્યાયમાં હતા, એટલે કે 12.5 વર્ષ સુધી એમને સંયમ અંગીકાર કરેલો અને તે દરમિયાનમાં ફક્ત 365 દિવસ જ એમને આહાર કરેલો. આવા સત્ય છે, પરંતુ ભગવાન મહાવીરનું જે તપ હતું એ તપ અતિ સહજ હતું. ઈચ્છા કરીએ અને તપ કરું એવું પણ નહોતું કે ભગવાન મહાવીરના જીવનની અંદર વર્તમાનની અંદર અગર કોઈ જો મુખ્ય વાત ભૂલાઈ ગઈ હોય તો તપ દરમિયાન ભગવાન મહાવીરે શું કર્યું એ ભૂલાઈ ગયું. ભગવાન મહાવીર તો પોતાના ધ્યાનમાં હતા અને જ્યારે ધ્યાનની ઉગ્રતા થાય છે અને ધ્યાનની અંદર જ્યારે સ્વરૂપનો અતિ તલ્લીનતાથી સ્પર્શ થાય છે, વિશેષ તીવ્રતાથી જ્યારે સ્પર્શ થાય છે ત્યારે જગતના કોઈપણ પદાર્થ પ્રત્યે એમને જરા પણ વૃત્તિ થતી નથી અને પોતાના સહજ આત્મા આનંદની અંદર ભગવાન માં એટલા મગ્ન હતા કે જગતમાં શું બની રહ્યું છે એ પ્રત્યે એમની વૃત્તિ ગઈ જ નથી. એટલે કે એમનું જે તપ હતું એ તો આત્મ અનુભવ પૂર્વકનું સહજ તપ હતું અને મહામુનિઓ જે તપ થાય છે સહજ તપ હોય છે. એટલે કે 15 દિવસનો ઉપવાસ કરો કે મહિનાનો ઉપવાસ કરો કે 2 મહિનાનો ઉપવાસ કરવા એવા સામાન્ય રીતે મહાપુરુષના જીવનની અંદર એવા પચકાણો હોતા નથી. પણ એમને આહારની વૃત્તિ જ થતી નથી. કેમ કે અંદરનું જે સામર્થ્ય છે, જે આત્માનું જે સહજ સુખ છે, જે સહજ શાંતિ છે, એ શાંતિ કોઈ એવી વિલક્ષણ પ્રકારની હોય છે કે એમને જગત પ્રત્યે કંઈ ભાવસ થતો નથી. એટલે કે એ બધા જે તપો છે એ અતિ સહજ હતા, એમને અતિ સહજ તપ હતા. એટલે કે 5 દિવસ કે 10 દિવસ કે આ કે એવી કોઈ મુદત હોય નહીં, પણ એમને એમ લાગે કે હવે ધ્યાનની અંદર પોતાના પરિણામ કંઈક શિથિલ થયા છે, તો આ શરીર થોડું વધારે શિથિલ થયું છે, તો હું આહાર ગ્રહણ કરું એવી વૃત્તિ થાય. તે વખતે સહજ આહાર લેતા હતા. ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં પણ આપણે જોઈએ તો ભગવાન ઋષભદેવ કદી વર્ષી તપ કરવાનો વિચાર કર્યો જ નહીં. ભગવાન તો જતા હતા આહારની માટે, એટલે કે નીકળતા હતા. એ વખતે લોકોએ એ પોતે બહુ એ વખતના મોટા રાજા હતા એટલે લોકોએ બધાએ આહારની વાતો કરી જ નહીં અને કોઈએ મોટો મોટા રાજ આપ્યો, મોટો મોટા રાજ અમારી પાસેથી લઈ લ્યો એવી વાત કરી. પછી કન્યાઓ આપી, કોઈ મોટા મોટા ઘરેણાઓ આપી, એવી બધી વસ્તુઓ દઈ પણ કોઈ આહાર ધરેલો નહીં. તો એ વખતે ભગવાન ઋષભદેવ સહજ પોતાની જે વૃત્તિ છે એ વૃત્તિને પોતે અંદર એક વૃત્તિ પ્રસંખ્યા નામનું તપ છે અંદર વાળી લઈને પોતાના ધ્યાનમાં રહેતા હતા. એટલે કે એમને વર્ષી તપ કરવાનો ભગવાને કોઈ આગ્રહ ઋષભદેવે કરેલો નહીં, પણ એમને મળતું નતું. કેમ કે લોકોને વાત યાદ નથી આવતી, પણ એ તો કે મહાન પુરુષ મોટા રાજા આવ્યા છે તો એના પ્રમાણમાં એને આ બધી વાતો આવી વસ્તુ આપણે આપવી જોઈએ. તો ત્યાં પણ ભગવાન ઋષભદેવ ભગવાનનું એક વર્ષનું જે તપ છે એ પણ સહજ હતું. અને ભગવાન મહાવીરની જયારે આપણે વાત કરીએ ત્યારે તો અતિ સહજ હતું. હા, એ વાત પણ છે ભગવાન મહાવીરના જીવનમાં કે એમને અભિગ્રહ પણ ધારણ કરેલા. અભિગ્રહ કે અમુક જ પ્રકારે મને આહાર મળે તો ખાઉં, આદિની પ્રતિજ્ઞાઓ પણ એવો વિચાર પણ એમને કરેલો. પણ એવી વાત તો બહુ એકાદ બે વખત આવે છે. બાકી એમનું જે કંઈ તપ હતું એ તો સહજ તપ હતું, એટલે કે એ સાથે થઈ જતું હતું. ઈચ્છાપૂર્વક આહાર છોડવાની એવી વાતો તે હતી જ નહીં, પણ આ બધી વાતો ભણાઈ ગઈ. અને અત્યારે જૈન સમાજની અંદર વાત જો પકડાઈ ગઈ હોય તો બાહ્ય તપની પકડાઈ ગઈ કે મગન બાહિર આટલું તપ કર્યું અમનું કલ્યાણ થયું, તો આપણે પણ બાહ્ય તપ કરીએ ને આપણું કલ્યાણ થશે. અને એ પ્રકારનું પ્રોત્સાહન વર્તમાનમાં જે કંઈ પ્રચલિત સંત સાધુઓ સાધુઓ છે એ વાતને પ્રોત્સાહન આપ્યા કરે છે. એટલે જે મૂળ વાત હતી તપ સંબંધીની એ વાત લગભગ વિસ્મૃત થઈ ગઈ છે. ખરેખર જૈન દર્શન તપ, આપણે ત્યાં જૈન દર્શનની અંદર દરેક દરેક વાત હોય છે એની પ્રમાણભૂત વ્યાખ્યાઓ આપેલી હોય છે. ગમે તેમ ક્યાંય એકી એવી વાતો રહેવા દેવામાં નથી આવી કે જેની કોઈ પણ પ્રમાણભૂત વ્યાખ્યા ન હોય. તો આચાર્ય ઉમાસ્વાતી મહારાજે તત્વાર સૂત્રની અંદર તપની વ્યાખ્યા આપી છે અને આ તત્વાર સૂત્ર એ બે જૈનના બંને ફિરકાને માન્ય છે, દિગંબર અને શ્વેતાંબર બંને ફિરકાને માન્ય છે, અને ઉમાસતી મહારાજ લગભગ 2000 વર્ષ પહેલા, લગભગ 1900 વર્ષ લગભગ પહેલા થયેલા, તે વખતે તત્વસૂત્રની રચના કરેલી, એમાં આ તપની વ્યાખ્યા આપવામાં આવી છે. તેમાં લખ્યું છે કે તપસા નિર્જરા ચ, આ સૂત્ર છે. જમાનો એવો હતો કે આખું દર્શન, પછી ગમે દર્શન, એને બહુ નાના નાના સૂત્રાત્મક વાક્યોની અંદર ભરી દેવામાં આવતું હતું. જેમ જૈન દર્શનની અંદર તત્વસૂત્ર છે, તેમ અન્ય દર્શનની અંદર બ્રહ્મસૂત્ર છે. અને આચાર્ય પતંજલિએ યોગસૂત્ર જે લેખા છે, પતંજલિ યોગશાસ્ત્ર રચ્યું છે, એ બધી આ સૂત્રોત્મક શૈલી, કેમ કે એ વખતે એ શૈલી પ્રધાન હતી. એટલે કે નાના નાના વાક્યોની અંદર સમગ્ર જૈન શાસન કરે, જે કંઈ શિક્ષા, જે જે દર્શનની જે કંઈ શિક્ષાઓ હોય, એ શિક્ષાઓ એની અંદર આવી જતી. તો જે પ્રમાણભૂત એવું તત્વાર સૂત્ર જૈન દર્શનની અંદર, પ્રમાણભૂત એવું જે તત્વાર સૂત્ર, એની અંદર તપની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે કે તપસા નિર્જરાચ્ય, કે જે દ્વારા કર્મની નિર્જરા થાય, એટલે કે કર્મો ખરે, કર્મો ખરે સાથે ચ શબ્દ મૂક્યો છે, એટલે કે સંવરપૂર્વક નિર્જરા જે થાય એને જૈન દર્શનની અંદર તપ ગણવામાં આવ્યું છે. સંવરનો અર્થ થાય છે કે આ સમગ્ર બાહ્ય શુભ અને અશુભ આશ્રમનો નિરોધ એવા સંવરપૂર્વક જ હંમેશા નિર્જરા, એટલે કે કર્મનું ખરું બને છે, અને એ સાચું ખરું છે કે એને એને સકામ નિર્જરા કહેવામાં આવે છે. એટલે કે એનો બીજો અર્થ કોઈ પણ લઈએ તો આત્માની અંશે અંશે શુદ્ધિની વૃદ્ધિ થવી એને ભગવાને નિર્જરા કહી છે, અને એને ભગવાને તપ કહ્યું છે. જેટલી જેટલી અંતની શુદ્ધિ થાય તેટલું તેટલું જ તપ છે. જે તપ માત્ર બાહ્ય હોય, એટલે કે 4-6, 1-2, 4-6 કે 8 દિવસનો ઉપવાસ કર્યો, એથી કંઈ આપણને અંતની શુદ્ધિ થઈ જાય એવું બનતું નથી. તો આ વાત લગભગ વિસ્મૃત થઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે, અને કદાચ જાણવાવાળા હશે, પણ આ વાત હવે સમાજની અંદર બાહ્ય તપાદીનું વિશે એટલી જોરદાર પ્રવૃત્તિ થઈ રહી છે કે કોઈ એવી વાત કહે તો બીજા કોઈ સાંભળવા તૈયાર પણ નથી. ખરેખર તપ તો અંતર તપ છે, એટલે કે આત્માની પ્રતિપળે વૃદ્ધિ થાય, એટલે આત્માની પ્રતિપળે આત્માની શુદ્ધિની વૃદ્ધિ થાય, અને એ વૃદ્ધિ થતાં થતાં પૂર્ણ શુદ્ધ અવસ્થાને આત્મા પ્રાપ્ત થાય. તો એની જે શુદ્ધિ છે એને ભગવાને તપ કહ્યું છે. અંતર શુદ્ધિ ન થાય પ્રતિપળે, એટલે કે જૈન દર્શનના નિર્જરાના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. એક સકામ નિર્જરા છે અને એક અકામ નિર્જરા છે. અકામ નિર્જરા તો મને તમને બધાને, પશુ પક્ષી બધા જીવો, જેટલા જીવો જગતમાં છે એટલા બધા જીવોને અકામ નિર્જરા તો થઈ જ રહી છે, એટલે કે પ્રતિપળે કર્મનો ઉદય આવે છે, અને પ્રતિપળે એ ઉદય આવ્યા પછી કર્મ ખરી જાય છે અને નવા કર્મનો બંધ પડે જાય છે. પણ જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાની પુરુષોને જ સકામ નિર્જરા, એટલે જે મોક્ષને કામ આવે એવી નિર્જરા થાય છે, અને એ નિર્જરાને ભગવાને સાચી નિર્જરા કહી છે. અને એ જ તપનું ફળ નિર્જરા છે. એવી જ અવસાન નિર્જરા ન થાય ત્યાં સુધી તપ કહેવામાં આવતું નથી. એટલે કે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે પ્રવચન સારની અંદર તપની વ્યાખ્યા કરેલી છે કે નિસ્તરંગ ચેતન પ્રતપન ઇતિ તપ. એટલે કે જેના મનની અંદર કોઈપણ પ્રકારના તરંગની, એટલે વિકલ્પની, કોઈપણ વિચારની ઉત્પત્તિ થતી નથી એવી જે શાંત દશા, એ દ્વારા પોતાના જે આત્મા છે એની ઉજ્જવળતા થવી, શુદ્ધિ થવી, પ્રતપન વિશેષ વિશેષ પ્રકાશમાન થવું, એવી વ્યાખ્યા તપની કરવામાં આવી છે. તો આવી વ્યાખ્યાની અંદર, આ પ્રમાણેની જે વ્યાખ્યા છે એ જ સાચું તપ છે. અને આ તપને જે સહાયભૂત થાય એને પણ તપ ગણવામાં આવ્યું છે. જૈન દર્શનની અંદર જે 12 પ્રકારના તપ ગણવામાં આવ્યા છે એ તપ આ અંતરંગ શુદ્ધિ રૂપ જે તપ છે એને સહાયક થાય એને પણ તપ ગણવામાં આવ્યું છે. તો એ 12 પ્રકારના તપની અંદર 6 આભ્યંતર તપ છે અને 6 બહિરંગ તપ છે. કે 6 પ્રકારના બહિરંગ તપ, બહિરંગ તપનો અર્થ થાય છે કે બાહ્યથી આપણે ખબર પડે અને બીજાને પણ ખબર પડે કે આને તપ છે. એમાં મુખ્ય વાત, 6 પ્રકાર જે ગણવામાં આવ્યા છે એમાં મુખ્ય પ્રકાર 6 ગણવામાં આવ્યા છે. એમાં પહેલામાં પહેલું જે ગણવામાં કોઈ આવ્યું હોય તો અણોદરી તપ ગણવામાં આવ્યું છે અને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. કેમ? અણોદરી તપનો અર્થ થાય છે કે આપણે દરરોજ જેટલું ખાતા હોઈએ એનાથી થોડું ઓછું ખાવું. ન ખાવું એની વાત નથી, ખાવું ઓછું ખાવું. 4 રોટલી ખાતા હોઈએ તો આપણે 3 રોટલી ખાઈએ તો એને અણુ, પછી બાકીની બધી વસ્તુ પ્રમાણમાં, એમાં પછી અહીંયા ઓછું કરીને આમાં વધારો કરવો, રોટલી 3 ખાય અને પછી ભાત થોડા વધારે, એ વાત નથી. અહીંયા તો ત્યાં તો જૈન દર્શન ની અંદર બધી વાતો છે ને બહુ માપી માપીને કરવામાં આવી છે, એટલે કોઈ ગમે એમ અર્થ કરી શકે એવું નથી. કેમ કે ત્યાં તો એક દિવસની અંદર 32 કોળિયાનો આહાર ગણવામાં આવ્યો છે. કેટલા? 32 કોળિયાનો. એમાં જેટલા કોળિયા ઓછા કરો એટલે પછી આ રોટલીને બદલે ભાત, એવું આ કંઈ કોઈ ગમે એમ અર્થ કરે એવો અર્થ ત્યાં રહેવા દીધો નથી. એટલે 32 કોળિયાનો આહાર છે, એ આહારમાંથી 4 કોળિયા, 6 કોળિયા, 8 કોળિયા તમે ઓછા કરો કે વધારે ઓછા કરો તમારી શક્તિ મુજબ, ઈચ્છા મુજબ, તો એને અણોદરી તપ કહેવામાં આવ્યું છે. કેમ? આમ કે શરીર છે એને આપણે પોષવાનું તો છે જ, પણ શરીરને આપણે એટલું પોષવાનું નથી કે જેના પોષણથી વાસનાની ઉત્પત્તિ થાય. એટલા માટે શરીરનું સ્વરૂપ વાસનાનું સ્વરૂપ છે. શરીરનો જન્મ વાસનામાંથી ઉત્પન્ન થયેલો છે. કેમ કે જેટલો કર્મના પ્રકાર છે બધા વાસનાના પ્રકારો છે, તો કર્મથી ઉત્પન્ન થયેલું શરીર એની પાસેથી આપણે આ મોક્ષ માર્ગનું કામ લેવાનું છે તો એને પણ આપણે સાચવવું તો પડશે જ. પણ સાથે માત્ર સવારથી સાંજ સુધી એની સેવા કરીએ અને બીજા કોઈ વાતે ધ્યાન ના આપીએ, એ પ્રમાણે પોષણ આપવાનું કોઈ પણ દર્શનમાં કહ્યું નથી. કેમ કે એને જરૂરી, આપણે પોષણ જરૂર આપવું જોઈએ પણ અધિક નહીં. એટલે એને સૂકવું પણ રાખવાનું નથી, એને બહુ તાજું પણ રાખવાનું નથી, પણ એનું કામ ન દે એ પ્રમાણેનો એને આહાર આપણે આપવો જોઈએ. કેમ કે જો મનુષ્ય ભવનું અગર કોઈ પણ ધ્યેય હોય તો અનંતકાળથી આ જીવ જે દુઃખી થઈ રહ્યો છે એ દુઃખમાંથી એની મુક્તિ કેમ થાય? સર્વથા એને સત્ય સુખની, આત્મિક સુખની પ્રેમ પ્રાપ્તિ થાય એની માટે આ મનુષ્ય દેહ છે. અને આ મનુષ્ય દેહ જ એક એવો છે કે જેમાં આ અધ્યાત્મ માર્ગ પ્રત્યે આપણે ગતિ થઈ શકે છે. એટલે દરેક આસ્તિક દર્શને મનુષ્ય ભવન ઉત્તમ કહ્યો છે. એનું મુખ્ય કારણ આ છે કે આપણામાં વિવેક શક્તિ છે, બુદ્ધિ છે, સારું શું ખોટું શું એનો નિર્ણય કરવાની આપણા પાસે બુદ્ધિ છે. અને આ બુદ્ધિ દ્વારા આપણે યથાર્થ નિર્ણય કરી કે કે આત્મા તો નિત્ય છે. બધા દર્શનોએ આત્માને નિત્ય કહ્યો છે. એક બૌદ્ધ દર્શનને બાદ કરીએ, જે કંઈ આસ્તિક દર્શનો છે ભારતના, એ બધા દર્શનોએ આત્માને નિત્ય કહ્યો છે. તો એવા નિત્ય આત્માને નિત્ય સુખની જરૂર છે. એ આત્માને અનિત્ય સુખથી કદી તૃપ્તિ થઈ શકે એમ નથી. અને નિત્ય સુખ છે નિત્ય પદાર્થમાંથી આવે, અનિત્ય પદાર્થમાંથી આવી શકે નહીં. કેમ કે જગતમાં જે કંઈ આપણે જોઈએ છીએ, જે કંઈ આપણે સાંભળીએ છીએ, જે કંઈ આપણે સૂંઘીએ છીએ, જે કંઈ આપણે સ્પર્શ કરીએ છીએ, કે જે કંઈ આપણે જીભ દ્વારા સ્વાદ લઈએ છીએ, એ બધા પદાર્થો નાશવંત અને ક્ષણિક છે. આપણે દેખાય છે, એમાં કંઈ કોઈ શાસ્ત્રનો પ્રમાણ આપવાની જરૂર નથી. જે કંઈ આપણને જે દેખાય છે એનો નાશ થવાનો છે. એટલે એવા નાશવંત પદાર્થોથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય નહીં. આત્મા નિત્ય છે તો એવું સુખ તો આત્મા પોતે સચ્ચિદાનંદ રૂપ છે, તો એવું સુખ આત્મામાંથી જ આવી શકે, બીજે કોઈ સ્થળેથી આવી શકે નહીં. એવો મહત્પુરુષોએ, આપણા ઋષિશ્વરોએ આવો નિર્ણય કર્યો છે. અને આપણા દર્શનશાસ્ત્રોની અંદર આ વાત બહુ સ્પષ્ટ કરવામાં આવી છે. તો આ મનુષ્ય બહુ ઉત્તમ હોવાથી, અને કૃપાળુએ વાત કરી છે, બહુ પુણ્ય કેવરા પુંજથી શુભ દેહ માનવનો મેળો. આ શુભ દેહ છે કારણ કે એમાં શુભ કામ કરવાનું છે. તો એવા દેહને સાચવવું તો પડશે. એને ગમે તેમ બે ચાર મહિનાને કયા અપવાસ કરી આ કરી એવું કોઈ અયોગ્ય પગલું ભરી એ દેહનો નાશ થાય એવું કોઈ પણ પગલું જૈન દર્શનને સ્વીકાર્ય નથી. તો આ દેહને આપણે પોષવાનો છે, રાખવાનો છે, કેમ કે એની પાસેથી એક ઉત્તમ કામ આપણે લેવાનું છે. પણ સાથે સાથે એને જરૂરિયાત કરતા વિશેષ પોષવાની વાત એ પણ છે નહીં. તો આપણે કંઈક અણુદ્રી તપ આ માટે ખાસ પહેલું તપ મૂકવામાં આવ્યું છે. જૈન દર્શનને અણુદ્રી તપ કહેવામાં આવે છે. અને ત્યાર પછી ઉપવાસ, બીજો આ બાહ્ય તપનો એક પ્રકાર છે ઉપવાસ. ઉપવાસનો ખરો અર્થ થાય છે ઉપર એટલે નજીક, વાસ એટલે વાસ કરો. કોની નજીક વાસ કરવો? કે આ તપ દ્વારા આત્માની નજીક વાસ થાય તો આને ઉપવાસ કહેવામાં આવે છે. નહીતર એનો ઉપવાસ કેમ? કે તપ જે છે એ શા માટે આપણે કરીએ છીએ? કે આત્માની વધારે નજીક જઈએ, એટલે કે આત્માની જેમ જેમ શુદ્ધિ થતી જાય છે તેમ તેમ આપણે નજીક જતા જઈએ છીએ. અને એ શુદ્ધિ તપ દ્વારા થાય છે. એટલે ઉપવાસનો જે ખરો અર્થ છે એ માત્ર બાહ્ય પદાર્થનો, એટલે કે બાહ્ય ભોજન આદિનો ત્યાગ, એટલો માત્ર અપવાસ નથી. અપવાસનો એ તપ આ જે આપણે મૂળ ધ્યેય છે એમાં લઈ જાય તો ઉપવાસને આપણે ઉપવાસ કહીએ છીએ. જૈન દર્શનની અંદર આ ઉપવાસ એના એક મોટા પ્રકારો ઘણી રીતે, એક અપવાસ, બે અપવાસ ને છઠ, ત્રણ અપવાસ ને અઠમ, ચાર અપવાસ, આઠ અપવાસ, પંદર અપવાસ, માસ ક્ષમણ આદિ ઘણા વિભાગો, અને તપના કેટલાય બધા પ્રકારોનું, બાહ્ય પ્રકારના તપના કેટલાય બધા પ્રકારોનું આપણે ત્યાં બહુ વિવરણ કરવામાં શાસ્ત્રમાં આવેલું છે. પણ એની પાછળનો આશય આ છે, અને એ સહજ તપની વાત છે. એવું પણ બને કે વ્યક્તિ ઈચ્છાપૂર્વક પણ આપણે કરીએ એવું નથી. મહાપુરુષો પણ ઈચ્છાપૂર્વક કર્યું છે, પણ મહાપુરુષોના જે અપવાસ હતા એ બધા સહજ હતા. તો ઉપવાસ એને માટે છે. અને ત્યાર પછી ત્રીજું છે રસપરિત્યાગ. રસપરિત્યાગ, આપણે જે આંબેલ બધું કરીએ, આંબેલ કરીએ છીએ તેમાં રસનો ત્યાગ કરવાનો છે. કે રસ એટલે ઘી, દૂધ, દહીં, એ જે છ પ્રકારના આપણા રસ છે એ પ્રકારના છ પ્રકારના એક સાથે ત્યાગ કરવા, અગર તો એક ત્યાગ કરો, બે ત્યાગ કરવા, એ પ્રમાણે જરૂરિયાત આપણી ઈચ્છા પ્રમાણે એને કરવા. પણ એની પાછળનો ઉદ્દેશ એ છે કે આ જે બધા રસો છે એ વાસનાના અને પ્રમાદના પોષક છે. બે આમાં બે વાતો સમાયેલી છે. એક તો પ્રમાદ આપણે બહુ થાય, કેમ તો શિકનપુરી બરાબર દાબીને ખાધા હોય તો લોકો ઊંઘે, કેમ કે પ્રમાદ આવ્યા વિના રહે નહીં. બધી ભારે વસ્તુઓ છે એ પ્રમાદ આપણને કરે છે. તો આ પ્રમાદ ન થાય એટલા માટે આ રસ પરિત્યાગ. અને મોટું બીજી વાત, બીજી એક પણ વાત એ પણ છે રસની અંદર, એક બીજી વાત પણ છે કે આપણે ખાવું છે શરીરને જાળવવા માટે, પણ આપણા ખાવાનો મોટો આધાર જીભ ઉપર થઈ ગયો છે. પેટને સ્વાદની જરૂર હોતી નથી, પેટને તો ખાલી થાય તો એને પૂરો આપણે ખોરાક આપીએ તો બસ છે. પેટ કોઈ દી એમ નથી કહેતું કે આ મીઠું છે કે આ બહુ સ્વાદિષ્ટ છે, એવી વાત પેટની જરૂર નથી. તો જરૂર છે જીભને, તો એ જીભનો સ્વાદ જો કંટ્રોલ ન હોય તો જરૂર કરતા હંમેશા જીભ વધારે ખાઈ લે. અમારે એક ડાક્ટર હતા અમારી બાજુમાં, હામે જ રહે, પ્રવીણભાઈ એમનું નામ. તો શરીર એનું ભારે થતું જાય છે, પણ કેટલા પ્રવીણભાઈ શું છે, અને ગરીબભાઈ તમે વાત કરો છો સાચી છે, પણ સાથે કે મારી મન છે ને રહેતું નથી, હું ભજીયા જોઉં છું તો ખવાય નાખી, ડીશ ખવાય જાય મારાથી, કે પછી 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 કે ગમે થાય, પણ આ વધતું જાય છે. તમારે એક વાત તો તમારી સાચી, વધતું તો જાય છે શરીર, વધતું જાય, પણ મારી જીભ એવી છે કે હું બહુ ધ્યાન તો કે બહુ રાખું છું, પણ જ્યાં કે ભજીયા કે આ કે તળેલી ચીજ હું જોઉં છું એટલે કે મારું મન હાથ રહેતું નથી. આ કથા એકલા પ્રવીણભાઈની નથી, હવે ઘર ઘરની આ બધી કથાઓ છે. તો જીભને વિશેષ પ્રમાણમાં સ્વાદ આપવાથી હંમેશા જોઈને કરતા આપણે વધારે ખાઈએ છીએ. એટલા માટે આ એક વાત શાસ્ત્રકારો કરી છે કે ભાઈ શરીરને પોષવાની જરૂર છે, એની શાસ્ત્રકારે ના ક્યાંય પાડી, કોઈ ના નથી પાડી, પણ સાથે સાથે માત્ર જીભના સ્વાદ ઉપર અવલંબીને પેટ ઉપર અન્યાય કરવા જેવી જે વાતો થાય છે એ બંધ કરવા માટે એમને રસ પરિત્યાગની વાત કરવામાં આવી છે. એટલે કે લુખવન ખાવું, એમાં બધા સાથે, બધા સાથે રસ છોડો એવું પણ નથી. જે ખરાબ જે લોકો આ રસ પરિત્યાગ કરે છે એ લોકો એકાદ એકાદ રસ છોડે, પોતાને વધારે ગમતો એ પેલા રસ છોડે, એ પ્રમાણે આ પ્રક્રિયા છે. પણ એની પાછળનો આશય આ છે કે આપણે જોઈએ ના કરતા વધારે ન ખાઈએ, અને આ પ્રમાદ પોષક વાસનાનો પોષક હોવાથી એથી જરૂર કરતા ઓછું ખાઈએ, એટલે એમાં એક બે રસ છોડી તો પ્રમાણસર બધી વાતો આવી જાય. તો આ રસ પરિત્યાગ એક બાહ્ય તપ, એનો આપણે એક પ્રકાર છે. એક ચોથો પ્રકાર છે કાયાક્લેશનો. હવે કાયાક્લેશ તપ એવું છે કે ખાસ કરીને તો મનીઓ માટે હોય છે, રસ તો ન કરવું એ વાત નથી. એટલે કે કોઈ વખતે પોતાનું અંતરંગ જે સામર્થ્ય છે, આત્માનું જે સામર્થ્ય છે અંતરંગ, એ સામર્થ્ય તપાસવાને માટે મહામુનિઓ એવા સ્થાનો પર જાય કે જ્યાં સખત ઠંડી હોય, શિયાળો હોય, શિયાળો હોય તો એ કોઈ પર્વતના શિખર ઉપર જઈ નાખી રાત ગાળે. મારે કથા દાસનદાસ મહારાજ, મારે તેમની સારી પરિચય મારો એમને સારો હતો. તે દિવસે એને ગુરુ કહ્યું, પોષ મહિના બગડ વાત, મને બધી વાત બહુ કરી, પોષ મહિનાની કકડતી ઠંડી હતી, તો પેલાને કહે છે કે ભાઈ હવે નદીને કિનારે જાઓ, અને નદીને કિનારે જઈ તમે બેસો, પોષ મહિનાની કકડતી ઠંડી. તો મહાપુરુષો પોતાનું અંતરંગ સામર્થ્ય તપાસવાને માટે પણ આવા પ્રયોગો કરે છે, કોઈ તો બહુ તાપમાં ઠંડીમાં, અને ચોમાસાની ઝાડની નીચે એટલે કે ટપ 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 પરથી પાણી પૈડા કરે, છતાં પોતાની સમાધિનો ભંગ થાય જ નહીં, એ નથી થતો એ તપાસવા માટે આવી કાયક્લેશનો. અને બીજા તો અનેક પ્રકારો, અનેક રીતે આપણે ત્યાં ભારતમાં તપના પ્રચલિત છે. ઉભા ઉભા જ વર્ષો સુધી રહે, બેસે જ નહીં, સુવે જ નહીં, એવા તીવ્ર તપોના પણ પ્રકારો ભારતમાં છે. પણ અહીંયા આ આશય જે છે એ મુખ્ય મુનિને સંબંધિત છે.
તે પછી પાંચમું છે ભૂમિ શયન. મુનિ ભૂમિ પર જ શયન કરે છે, અને તે પણ રાત્રિના ત્રીજા પ્રહોરે એક જ પડખે શયન કરે છે. અને એમની ઊંઘ તો કેટલી હોય છે, અલ્પ ઊંઘ હોય છે
અને એ પણ એમાં દિગંબર અને શ્વેતાંબરમાં થોડો છતકમાં એકાદમાં થોડો ભેદ થોડો ફરક છે. તો એકાંતની અંદર ભૂમિ ઉપર શયન આ જાતનું જે શયન હોય છે ને વિયુક્ત શયનાસન કહે છે. તો આ પ્રકારે બાહ્ય જે બધી ક્રિયાઓ જે છે પ્રકાર જે છે અને એક છઠ્ઠું છે વૃત્તિ પરિસંખ્યાન, એટલે કે પોતાની જે વૃત્તિ છે એ વૃત્તિને વાળી લેવી. કેમ કે અનાદિકાળથી આપણે અભ્યાસ થઈ ગયો છે કે આપણું મન છે એ બાર પદાર્થમાં વારંવાર 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 જાય છે અને કોઈ વખતે સાધુ પુરુષોને એટલે કે જે જ્ઞાની પુરુષો છે જેને આત્મજ્ઞાન છે આત્મદર્શન થયું છે એવા સહજ જે મુનિઓ છે એ મુનિઓ આહારને માટે નીકળે છે તે વખતે જ્યારે આહારની પ્રાપ્તિ ન થાય તે વખતે કોઈ પણ પ્રકારનો માં ચિત્તનિંદ્ર ક્ષોભ કર્યા વિના એ પોતાની વૃત્તિ વાળી લે છે અને પોતાના જે સ્થાન હોય છે સ્થાન ઉપર પોતે આવી જાય છે અને પાછા પોતાની સહજ સમાધિમાં પોતે લાગી જાય છે. તો આ છ પ્રકારના જે બાહ્ય તપ છે એ બધા તપો જરૂરના છે અને એ બધા તપો છે એ અંતરંગ શુદ્ધિને સહાયક છે માટે એને પણ તપ નામ ગણવામાં એને પણ તપ એવું નામ આપવામાં આવ્યું છે. આ છ છ પ્રકાર અને કોઈ ત્રણ પ્રકારનો નિષેધ બાહ્ય તપનો નિષેધ છે નહીં પણ એ બાહ્ય તપ તો જ બાહ્ય તપ સાચું કહેવાય કે જો એ અંતરંગ તપને એટલે કે આત્માની શુદ્ધિની અંદર વૃદ્ધિ થાય. જે તપ છે એ કષાયને કૃશ કરવા માટે ફક્ત નથી પણ કષાયને કૃશ કરવા માટે છે, શરીરને માત્ર કૃશ કરવા માટે નથી. શરીરને કૃશ કરવું એ સહેલું છે પણ જે કષાયને રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ આદિ જે ક્રોધ માન માયા લોભ એ ચાર કષાય છે એને કૃશ કરવાના છે, એને પાતળા પાડવાના છે અને જે દ્વારા એ કષાયો આપણે પાતળા પડે તો એને આપણે તપ ગણવામાં આવ્યું છે. અને જેટલા જેટલા કષાયો પાતળા પડે ને ઓછા થતા જાય તેમ તેમ આપણે અંતરની અંદર શુદ્ધની વૃદ્ધિ થતી જાય. તો જે અંતરની શુદ્ધિની વૃદ્ધિ છે એને અનુલક્ષીને જ જૈન દર્શનની અંદર તપનો આ બધો મોટો વિસ્તાર કહેવામાં આવ્યો છે. એનું આખું મુખ્ય કેન્દ્ર મુખ્ય ધ્યેય આ પ્રમાણે જ છે કે અંતરંગ તપની વૃદ્ધિની અંદર આ જે છ પ્રકારના બાહ્ય તપ છે એ સહાયક હોવાથી એને પણ આપણે તપ સંજ્ઞા આપવામાં કેમ કે સહાય કરે છે માટે એને પણ તપ સંજ્ઞા આપવામાં આવી છે. અને જો એ સહાય ન કરે તો પછી તપ રહેતું નથી. તો આ પ્રમાણે જૈન દર્શનની અંદર છ બાહ્ય તપ છે અને છ અભ્યંતર તપ છે. હવે અભ્યંતર તપ જે છે એ અભ્યંતર તપ એટલે કે જે મન દ્વારા જ થાય છે લગભગ મન દ્વારા અને બીજી આ બાહ્ય તપની માફક બીજાને દેખાય કે નહીં પણ દેખાય. અંતરંગ તપ એક એવી એવું છે કે જે બીજાને દેખાય પણ ખરું અને ન પણ દેખાય એટલે એને અંતરંગ તપ કહેવામાં આવ્યું છે. એમાં જૈન દર્શન અંદર કોઈ મોટા શરૂઆત ક્યાંથી કરી છે કે પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્તથી શરૂઆત કરવામાં આવી છે. અને જૈન દર્શનની અંદર જેમ સામાયિક માટે ખાસ વિધાન કરવામાં આવ્યું છે અને વર્તમાનમાં ગમે ત્યાં આપણે જૈનના જે સાધુઓ સ્વતંત્ર સંપ્રદાયની અંદર સાધુ સાધુશ્રીની પાસે જઈએ તો પહેલામાં પહેલું આપણે આ વાત પૂછવામાં આવે સામાયિક આવડે છે પ્રતિક્રમણ તમે કરો છો પ્રતિક્રમણ તમે કરો છો અને મૂર્તિ પૂજક સંપ્રદાય વાળા હોય તો ટેરેસર જાઓ છો ભગવાનની પૂજા કરો છો. આ વાત આપણે કેમ કે આપણે ત્યાં સામાયિક અને પ્રતિક્રમણ એ ઉપર વિશેષ વિશેષ વર્તમાનની અંદર ઘણો વિશેષ ભાર આપવામાં આવ્યો છે અને ખરેખર પ્રાયશ્ચિત્ત ના તો પ્રકાર નવ છે. પ્રકાર નવ છે, પણ એમાં મુખ્ય કોઈ પણ પ્રકાર લેવામાં આપણે ત્યાં આવતો હોય તો તે પ્રતિક્રમણ છે. તો પ્રતિક્રમણ એક આવશ્યક અંગ ગણવામાં આવ્યું છે. પ્રતિક્રમણ, પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. ખરેખર પ્રતિક્રમણનો અર્થ શું છે? પ્રતિક્રમણનો અર્થ એ છે જે અતિક્રમણ સમજે પ્રતિક્રમણ સમજે. અતિક્રમણ એટલે કે પોતાનું જે સહજ સ્વરૂપ છે એ સ્વરૂપમાંથી ચલિત થઈ અને બહાર જવું એને અતિક્રમણ કહેવામાં આવે છે, અને એ અતિક્રમણ છૂટીને પાછા પોતાના સ્વરૂપમાં આવવું એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તો જૈન દર્શનની પ્રતિક્રમણની આવી વ્યાખ્યા આપવામાં આવી છે કે પોતાના દોષથી એટલે કે શુભ કે અશુભ રાગ દ્વેષના પ્રાદુર્ભાવથી જે વૃત્તિનો પ્રવાહ છે એ પોતાનું સ્વરૂપ છોડીને બહાર જાય તો આ જ્ઞાનીઓને હોય છે. આ જે પ્રતિક્રમણ છે એ ખરેખર જ્ઞાની જે આત્મદર્શન જેમને થયું છે એવા મહત્પુરુષોને આ પ્રતિક્રમણ હોય છે. એટલે કે ચોથા ગુણસ્થાન પછી આ પ્રતિક્રમણ, ખાસ તો પાંચમું છઠ્ઠું સાતમું ગુણસ્થાન એટલે કે જે પંચ મહાવ્રતધારી સંત છે એ આ પ્રતિક્રમણ અધિકારી છે, અને પંચમ ગુણસ્થાન એક સ્થિત ગ્રહસ્થ છે જેને બે કષાયનો અભાવ થયો છે એવા ગ્રહસ્થ આ પ્રતિક્રમણના અધિકારી છે. કેમ કે મુનિ સહેજ બહાર જાય છે એ વખતે એને પાછા પોતાના સ્વરૂપની અંદર પોતાની વૃત્તિ પાછી પોતાના સ્વરૂપમાં જાય એવો જે પુરુષાર્થ એને પ્રતિક્રમણ ભગવાને કહ્યું છે. સાચું જૈન દર્શનમાં આ પ્રતિક્રમણ છે કે જે પૂર્વ કર્મના ઉદયથી, એટલે પૂર્વના જે કે આપણે સંસ્કારો અનંત જન્મના છે તો અનંત જન્મના સંસ્કારો આપણે અંતરમાં હોય છે, એ સંસ્કાર કો કે કર્મ કો, એ કર્મ ગમે ત્યારે આપણે ઉદયમાં આવે છે, પધીને આવે છે. ઉદય તો ચાલુ ચાલુ જ છે, મુનિને ચાલુ છે, આપણને પણ ચાલુ જ છે. પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ ઉદય ચાલુ હોવાથી એ ઉદયના જોરે જયારે વૃત્તિ છે એ બહાર જાય છે ત્યારે એ વૃત્તિ એ અતિક્રમણ થયું, અને એ અતિક્રમણ માંથી પોતાની વૃત્તિને પાછી પોતાના સ્વરૂપમાં અનુસંધાન કરી એને ભગવાને પ્રતિક્રમણ કહ્યું. આ પ્રતિક્રમણની જૈન દર્શનની અંદર વ્યાખ્યા છે. તો આ છે એ નિશ્ચય પ્રતિક્રમણ, એટલે સાચું પ્રતિક્રમણ છે. અને જૈન દર્શનમાં એક દ્રવ્ય પ્રતિક્રમણ પણ છે, એટલે કે વ્યવહાર પ્રતિક્રમણ છે, કે એ વ્યવહાર પ્રતિક્રમણ આપણે ત્યાં સવાર સાંજ ગ્રહસ્થો અને મુનિઓ કરે છે. જેને આત્મજ્ઞાન નથી એવા મુનિ અને એવા ગ્રહસ્થો આ પ્રતિક્રમણ કરે છે. એ પ્રતિક્રમણ એ છે દોષ, પોતાના જે દોષ છે એ દોષનું નિવેદન છે. એટલે કે પ્રતિક્રમણની અંદર આપણે જે કઈ પ્રકારના દોષો કર્યા હો કરી શકીએ કે બધા પ્રકારના દોષો એની અંદર આવી જાય છે, એટલે કે કેટલા કેટલા પ્રકારના આપણે દોષો કરીએ છીએ એ પ્રતિક્રમણની એના નામ સહિત આપણે ત્યાં એના બધાને નામ આપવામાં આવ્યા છે કે આપણે કેટલા કેટલા દોષો ક્યાં ક્યાં કરીએ. તો એ દોષો આપણે યાદ કરીને આજે આપણે કોઈ પણ પ્રકારનો દોષ કર્યો હોય તો એ દોષને ભગવાન પાસે વિશુદ્ધ મતિથી વિશુદ્ધ બુદ્ધિથી એ દોષની માફી માંગવી અને ફરી એ દોષ ન કરવા માટે આપણે પ્રયત્ન કરીએ એવું એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, એટલે વ્યવહાર પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આ પ્રતિક્રમણ બધી ઠેકાણા છે. આ ક્રિશ્ચિયાનિટીની અંદર આ માટે ઘણી વાત કહેવાય, કન્ફેશન, ઘણું કન્ફેશન એમની માટે આપણે જયારે ક્રિશ્ચિયાનિટી જોઈએ તો એની દ્વારા કન્ફેશનની વાત ઘણી કહેવામાં આવી છે. એ લોકોને દર રવિવારે અગર તો જયારે આવું કોઈ પણ એવો પ્રસંગ બને ને કંઈ પણ એમનાથી ભૂલ થઈ હોય તો એ લોકોએ ચિઠ્ઠી લખી અને એક બોક્સ હોય છે, એ બોક્સમાં મૂકી અગર તો એમના જે કંઈ બિશપ હોય એની આગળ એ લોકો નિવેદન કરે કે મારી આટલી એટલી ભૂલ થયેલી છે. તો એ પ્રમાણે આપણે બધા દર્શનો, અહીં આપણે ત્યાં બધા દર્શનોમાં આત્મનિવેદન છે, આ છે એક આત્મનિવેદન છે. તો એ પ્રક્રિયા અને દર્શનમાં બધામાં પણ છે આ પ્રક્રિયા, કે ગુરુની પાસે પોતે જે કંઈ દોષ થયો એ નિવેદન આપણે કરવાનું, અને ગુરુ જે કંઈ પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિત આપણે પોતાએ સ્વીકારવાનું. તો એક તો ભગવાનની સાક્ષીએ આ નિવેદન, અને એક ગુરુની સાક્ષીએ આ નિવેદન. આ પ્રમાણે અને પોતે આ બધું પ્રતિક્રમણની અંદર, સૂત્રની અંદર આ બધી વાતો કહેવામાં આવી છે કે આપણે કેટલા કેટલા દોષો કરી શકીએ એમ છીએ. તે દોષોનું લિસ્ટ છે, એમાંથી આજે આપણે કેટલા કર્યા એ યાદ કરી, કેમ કે જયારે બોલીએ ત્યારે થાય કે આ મેં કર્યો છે, એવો ભાવ આપણે આવવો જોઈએ, તો આપણું પ્રતિક્રમણ થયું કહેવાય. માત્ર બોલી જઈએ એથી કઈ પ્રતિક્રમણ થતું નથી. પ્રતિક્રમણ થાય ક્યારે, કાં તો જે કઈ સૂત્રો છે એ આપણે પોણી કલાકની અંદર એ બધી વાતો પ્રતિક્રમણ સાથે આપણે 6 આવશ્યક લઈ લઈએ છીએ, બીજા 5 આવશ્યક બોલી દીધા છે. તો એ વખતે આપણે જે વખતે યાદ અતિચાર છે, 99 પ્રકારના અતિચાર આપણે યાદ કરીએ તે વખતે આપણે પહેલામાં પહેલો સ્પર્શ થવો જોઈએ એ અતિચારની લિસ્ટમાં. જયારે એ અતિચાર આવે ત્યારે આ મારાથી આ દોષ થયો છે એવો, એવી વાત જયારે આપણે આવે ત્યારે આપણે પ્રતિક્રમણ કર્યું કહેવાય, નહીતર આપણે પ્રતિક્રમણ કોઈ કર્યું કે છે નહીં. પણ અત્યારે તો પ્રતિક્રમણ બહુ જ રૂઢિપૂર્વક થઈ ગયું છે, કરે સારી વાત છે, નથી કરતા એના કરતા કલાક બેસીને કરે છે, એટલો વખત બીજું નહીં કરે ખોટું કામ. કેમ કે સંસારમાં જો આ નહીં કરે, એક કલાક બેસીને આ વાતો આ વાત નહીં કરે, બીજું અશુભ કામ કરશે એના કરતા બેઠા. પણ ખરેખર પ્રતિક્રમણ આશય શું છે, તો પ્રતિક્રમણ આપણા બે પ્રકારના છે, એક નિશ્ચય પ્રતિક્રમણ એટલે યથાર્થ પ્રતિક્રમણ. એટલે કે યથાર્થ પ્રતિક્રમણનો અર્થ થાય છે કે પોતાના સ્વરૂપની અંદર મહામુનિઓ અને પંચમ ગુણસ્થાનની સિદ્ધ સાધ જે ગ્રસ્તો હોય છે, જ્ઞાનીઓ હોય છે, એ જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાંથી પૂર્વકર્મના ઉદયથી જે ચલિત થઈને વૃત્તિ બહાર જાય છે, એ વૃત્તિને પાછી સ્વરૂપમાં લાવવી, એટલે જે અતિક્રમણ થયું એ અતિક્રમણ ટાળીને પાછું પોતાની વૃત્તિ સ્વરૂપમાં જોડવી, એને ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. તો આ સાચું પ્રતિક્રમણ છે. કેમ કે અનાદિકાળના સંસ્કાર છે, એ સંસ્કારનો ઉદય પ્રતિપળે આપણને આવી રહ્યો છે, અને એ સંસ્કારના ઉદયથી આપણી વૃત્તિ સ્વરૂપમાંથી છે. આ જ્ઞાનીઓની વાત છે, જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીઓને પ્રતિક્રમણ છે. સાચું પ્રતિક્રમણ એવા જ્ઞાનીઓને છે, જેને આત્મદર્શન થયું નથી એને આવું પ્રતિક્રમણ હોઈ શકે પણ નહીં. એટલે કે પોતાની વૃત્તિ જે પુરુષ સંસ્કારથી બહાર જાય છે એને પાછી પોતાના સ્વરૂપમાં લાવવી, એને ભગવાને પ્રતિક્રમણ કર્યું છે. પ્રતિક્રમણ પાછું ફરવું. અને દ્રવ્ય પ્રતિક્રમણ વર્તમાનમાં આપણે જે કરીએ છીએ બધા તરીકામાં ભિન્ન ભિન્ન હોય છે, પણ એની અંદર આપણે દોષોનું જે લિસ્ટ છે, એટલે 99 અતિચાર, 99 ગ્રસ્તના 99 અતિચાર હોય છે, સાધુના અતિચારો જુદા હોય છે. તો સાધુનું પ્રતિક્રમણ સાધુ કરવાનું હોય છે, અને ગ્રહસ્થનું પ્રતિક્રમણ આપણે ગ્રહસ્થે કરવાનું છે. તો ગ્રહસ્થનું પ્રતિક્રમણ જયારે કરીએ તે વખતે, જયારે દોષ આપણે બોલીએ એ વખતે આપણા મનમાં જે દોષ આપણે દિવસે કર્યો, આજે કર્યો, એ દોષ બોલતા આપણે યાદ આવે કે આ મારાથી થઈ ગયો હતો અને હવે મારે ન કરવો એવો નિર્ણય કરે, તો એનું નામ પ્રતિક્રમણ છે. માત્ર બોલી જાય એથી કંઈ આ કામ પ્રતિક્રમણનું સરતું નથી. પણ એ દોષ બોલતા બોલતા તરત યાદ હોય કે આજે મારાથી આ દોષ થયો છે, કે 99 દોષ તો આપણે કરતા નથી હોતા રોજના. કોઈ જીવ 99 દોષ કરતો હોતો નથી. એમાંથી બે ચાર કે એકાદ બે જે કંઈ થયા હોય તે યાદ કરતી વખતે આપણા મનની અંદર એ વાત આવી જવી જોઈએ, તો એને પ્રતિક્રમણ કહેવામાં છે. અને ખરેખર તો પ્રતિક્રમણ આને કરતા વિશેષ વાત તો એ છે કે જેમ જેમ આપણે આ માર્ગમાં જીવીએ છીએ અને જેમ જેમ આપણી શુદ્ધિમાં વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ આત્મદર્શન થયા પહેલાની વાત છે આ, તેમ તેમ એક અવસ્થા એ આવે છે કે તમને એવો વિચાર આવ્યો, અશુભ ખોટો વિચાર આવ્યો એ વખતે જ તમારું મન કહે છે કે આ નહીં, અને તરત એ વિચારને તોડી પાડે જીવ, એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એટલે પ્રતિક્રમણ તો પ્રતિપળનું હોય છે. પ્રતિક્રમણ ખરું તો પ્રતિપળનું પ્રતિક્રમણ હોય છે. કેમ કે મનમાં, કેમ કે મન જે વિચાર કરે આપણે તમે જાણીએ તો છીએ અને થાય કે આ ઠીક નહીં, એવું જે ભાવ પ્રદર્શિત થવો. એટલે અશોકજી મહારાજે દ્રષ્ટિ સમુચ્ચયની સજાય નિંદ્ર વાતમાં એક ઠેકાણે એક વાત કરી છે કે તપેલું જે લોઢું હોય એની પર પગ મૂકવો હોય તો આપણે કેટલી વખત રહીએ, રાખીએ, તરત લઈ લઈએ. એમ મનમાં એવો કોઈ અશુભ વિચાર આપણે આવ્યો હોય કે કોઈ જ્ઞાનીની આશા જ નથી એવી કોઈ વાત આવી હોય, એ આવતા જ આપણા મનની અંદર થાય આ આ નહીં, આ મને શોભે નહીં, આવી વાત એને આવી જવી, આ પ્રતિક્રમણ છે. પણ આટલી બધી ક્ષમતા દરેક જીવમાં ન હોય એટલે એની માટે સવાર અને સાંજ બે કલાક જે જે કંઈ દોષો છે એ દોષોનું લિસ્ટ જે પ્રતિક્રમણની અંદર અતિચાર રૂપ આપવામાં આવ્યું છે તે સંબંધી પોતે જોઈ જાય અને એમાંથી એ બોલતા બોલતા પોતાને યાદ આવવું જોઈએ કે આ દોષ મેં કર્યો છે તો કંઈક એને પ્રતિક્રમણ કર્યું કહેવાય, નહીં તો પછી પ્રતિક્રમણ હવાને હાંજે બે વખતે કરવામાં આવે છે. આ વિધિ સારી વાત છે, એટલું કરે છે સારી વાત છે કે કોઈક બી કોઈક વખતે કંઈક યાદ તો કરશે, પરંતુ માત્ર આ વાતો બોલી જવી એને ભગવાને પ્રતિક્રમણ કહ્યું નથી. તો આ તો આનો તો બધું એવી વાત છે કે આનો તો જેટલો વિસ્તાર કરીએ એટલો ઓછો છે. તો આ પ્રતિક્રમણ છે. તો પહેલું છે આ પ્રતિક્રમણ, અને પ્રતિક્રમણ સાથે એક બીજી વાત આવે છે આપણે ત્યાં હંમેશા પ્રત્યાખ્યાન. છ આવશ્યક પ્રત્યાખ્યાન આવશ્યક છે. એટલે કે મેં ભૂતકાળની અંદર જે દોષો કર્યા એના માટે પ્રતિક્રમણ શબ્દ વાપરીએ છીએ, અને ભવિષ્યકાળમાં દોષો ન થાય એના માટે પ્રત્યાખ્યાન. એટલે કે પ્રતિજ્ઞા લેવી કે હવે હું ભવિષ્યમાં આ દોષ નહીં કરું. આ દોષ હું નહીં કરું એની માટે પ્રત્યાખ્યાન. તો આપણે ત્યાં પ્રત્યાખ્યાનની વિધિ પણ છે, પણ એ પ્રત્યાખ્યાનની અંદર મોટો ભાગ તો ઉપવાસાદીના બધા બધા પછકાણું લેવામાં આવે છે. પણ ખરું તો આ છે કે દોષનું પ્રત્યાખ્યાન આપણે કરવાનું છે કે હવે પછી આ હું નહીં કરું. એટલે કે એ પ્રકારની આપણે પ્રતિજ્ઞા લઈએ કે જ્યારે ખાવાની બહુ વૃત્તિ થતી હોય તો કે ભાઈ ચાલો પ્રત્યાખ્યાન, મારે આ એક મહિના સુધી કેરી ખાવી નહીં, કેમ કે મારું મન વિચલિત વધારે થાય છે તો એ મારે છોડી દેવી. તો એ તો બધા સામાન્ય પ્રત્યાખ્યાન થયા. પણ ખરું પ્રત્યાખ્યાન તો જ્ઞાનીને હોય છે કે જ્ઞાની પોતાને કોઈ પણ પ્રકારની ઈચ્છા જગતના પદાર્થોની થતી નથી. એટલે એવા જ્ઞાની પુરુષોને તો આ સહજ પ્રત્યાખ્યાન છે. જેટલું આત્માની અંદર આપણે સ્થિર થઈએ એટલું પ્રત્યાખ્યાન છે, આ સાચું પ્રત્યાખ્યાન છે. અને આલોચના એક શબ્દ આપણે તે વપરાય છે કે વર્તમાન જે કંઈ દોષો હોય એને દ્રષ્ટાભાવે જોવાના. માત્ર આ કર્યુંનું લિસ્ટ નથી, ખરેખર તો વર્તમાનનું પ્રતિક્રમણ છે કે ભૂતકાળનું પ્રાયશ્ચિત્ત. એટલે કે ભૂતકાળના દોષો વર્તમાનમાં અને ભવિષ્યમાં ન લંબાવવા એનું નામ પ્રતિક્રમણ છે. દાખલા તરીકે કે આ મારો દીકરો, હવે કોઈ કોઈનો દીકરો થાય નહીં, કોઈ કોઈનો પિતા બને નહીં, હવે એ દોષને ભવિષ્યમાં પણ એને વાત લંબાવવા કરવી, એમ દરેક પ્રકારના જે જે આપણું નથી તે બધા દોષરૂપ અવસ્થાઓ છે. એવા જે કંઈ દોષો થાય એ દોષોને વર્તમાન સુધી લંબાવે તો એને અતિક્રમણ કર્યું કહેવાય. અને એ દોષો ન લંબાય ક્યારે? કે જયારે આત્મદર્શન થાય પછી એ દોષો. કેમ કે જગતના કોઈ પદાર્થ પ્રત્યે જ્ઞાનીને મારા પણ હોતું જ નથી. તો ખરેખરું પ્રતિક્રમણ, ખરેખરું આલોચના, આલોચના એટલે દ્રષ્ટાભાવે જોવું. એટલે કે જે કંઈ વર્તમાનમાં દોષ છે, ઉપસ્થિત જે કંઈ ઉદયથી જે કંઈ શુભ કે અશુભ પરિણામ આવે છે એ પરિણામોને દ્રષ્ટાભાવે જોવું ને એમાં ભળી ન જવું, એને આલોચના ભવવાની કહે છે. તો આ ત્રણ વાતો જૈન દર્શનની અંદર પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના, આ ત્રણ શબ્દો જૈન દર્શનની અંદર આપણે વારંવાર સાંભળવા મળે છે. એનો આ પ્રમાણેનો અર્થ છે. એટલે દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે કે વ્યવહાર પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ. આપણે જૈન દર્શનમાં દરેક વાતો વ્યવહાર અને નિશ્ચય બે અર્થો હોય, દરેકે દરેક વાતના. કોઈ એવી વાત નથી કે જેનો નિશ્ચય અને વ્યવહાર બે અર્થ ના હોય. મુખ્ય મુખ્ય બધી વાતોના આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર અર્થ છે. તો આ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સંબંધની આ વાત કરી, કેમ કે જ્ઞાનીઓ એ દોષને લંબાવતા નથી, કાયમના માટે દોષો એમના છૂટા થઈ જાય છે. અને કોઈક વખતે કોઈ વાત હોય તો એ પણ પ્રત્યાખ્યાન કરે છે, નથી કરતા જ્ઞાનીઓ. એમ પણ કોઈ એવો ઉદય હોય કે તીવ્ર હોય એવી વખતે પણ એથી ખસવાને માટે. પણ મૂળ પ્રત્યાખ્યાન તો ખરું સ્વરૂપ તો આત્મદર્શન જેને થાય છે, એની વૃત્તિ જે પોતાના સ્વરૂપમાં રહે છે એનું નામ જ નિશ્ચયથી તો એનું નામ પ્રતિક્રમણ છે, એનું નામ પ્રત્યાખ્યાન છે અને એનું નામ આલોચના છે. ત્રણે એક સમયે છે અને એ જ્ઞાનીને જ હોય છે, અજ્ઞાનીને હોતા નથી. આનું તો જેટલું આપણે વિસ્તાર કરીએ તો મુખ્ય આ વાતો આપણે બધી પ્રતિક્રમણ સંબંધી કહીએ. કેમ કે પ્રતિક્રમણ સંબંધની જે વાતો છે એ જૈન દર્શનની અંદર અત્યારે બહુ જ પ્રચલિત છે. અને એ વાતોનો આ પ્રકારનો ભગવાને જૈન દર્શનમાં તો આ પ્રકારે બધી વાત કરવામાં આવી છે. અને આચાર્ય કુમકુંદાચાર્ય પ્રતિક્રમણને એક સ્થળે સમયસારની અંદર પ્રતિક્રમણને વિષ્કુંભ કહ્યો છે. કોને માટે કહ્યો છે આ થોડું આપણે બહુ સમજવાની બહુ જરૂર નથી, પણ આ તો એક ઉલ્લેખ છે. એટલે કહેવું જોઈએ કે જે મુનિઓ પોતાના સ્વરૂપમાં સ્થિર વધારે રહી શકે છે એ મુનિઓ મારે આ ક્રિયા કરવી જોઈએ, પ્રતિક્રમણ બે વખત કરવી, આગ્રહ કરી અને પોતાના સ્વરૂપમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે એની માટે વિષ્કુંભ છે. કેમ કે બધી ક્રિયા જે કંઈ આપણે કરીએ છીએ એનું ધ્યેય એક જ છે કે પોતાની વૃત્તિઓને પોતા બહાર જતી અટકાવીને પોતાના સ્વરૂપની અંદર સ્થિર કરવી. અને મુનિઓ પોતાના સ્વરૂપમાંથી સ્થિર થઈ અને કોઈ એમ કે મેં તો કેમ કે આ બધા વિધાનો જેમ જેમ આગળ વધે તેમ આટલું છ આવશ્યક કરવા જ જોઈએ મુનિને, મુનિને છ આવશ્યક હોય જ. તો એવી વાતો યાદ રાખીને અગર કોઈ મુનિ પોતાના સ્વરૂપમાંથી આ પ્રતિક્રમણ કરવા માટે બહાર આવતા હોય તો એની માટે વિષ્કુંભ છે, કેમ કે પ્રતિક્રમણ તો સ્વરૂપમાં જવા માટે છે. તો આચાર્ય ભગવાને આ વાતનો સમયસરની અંદર ઉલ્લેખ કરેલો છે. તો આ પ્રતિક્રમણ સંબંધી આપણે આટલી વાત કરી. અને બીજું અંતરંગ તપની આપણે વાત ચાલે છે ને, અંતરંગ તપ છે છ પ્રકારના છે. એમાં પહેલું છે પ્રાયશ્ચિત્ત, બીજું છે વૈયાવચ. વૈયાવચ કરવી એટલે કે જે સાધુ મુનિ હોય અગર તો ગ્રહસ્થ કોઈ બીમાર હોય તો એની શુશ્રૂષા કરવી, એમને જરૂરી ઔષધ આપવા, એમની શરીર જે છે તો એની સંભાળ આપણે કરવી, એમના બહુ દુખતું હોય શરીર તો એના પગ દાબવા, આદિ બધી વયાવચમાં જાય છે. શાસ્ત્ર આપવા એને, એ પણ એક પ્રકાર એવો છે. ખાસ તો શરીર સંબંધીની જે કંઈ કષ્ટ છે એ તો આપણે દાનના પ્રકારની અંદર, ચાર પ્રકારના દાનની અંદર ઔષધાદિ દાન આવે છે. તો અહીંયા વયાવચ જે છે તો જે ખાસ કરીને મુનિઓમાં જે વૃદ્ધ હોય, જે જ્ઞાન હોય, તેવા તેવા જે મુનિઓ હોય એ મુનિઓની વયાવચ એમના શિષ્યો બરાબર કરે, એટલે માટે આ વયાવચને અંતરંગ તપ ગણવામાં આવ્યું છે. અને ગ્રહસ્થોએ પણ આ વયાવચ સાધુ મુનિરાજોની કરવી. વયાવચની અંદર એક બહુ અગત્યની વાત છે, જોકે એનો બહુ નિર્દેશ કરવામાં આવ્યો નથી, પરંતુ મહત્પુરુષોના આપણે ચરણને સ્પર્શીએ છીએ અને આ વિધિ બધા દર્શનોમાં છે, ભારતના બધા દર્શનોમાં આ વિધિ છે. એની બહુ મોટી અગત્યતા છે. હવે ચરણ સ્પર્શ કેમ કે એના સ્પર્શ માત્રથી એ આ તો મહામુનિઓની વાત છે જે લોકોને ત્રણ કષાયનો અભાવ થયો છે અને આત્મામાં જ લગભગ જેની સ્થિતિ છે એવા મુનિઓના ચરણ સ્પર્શથી આપણી વૃત્તિઓનું પરાવર્તન થઈ જાય છે. આપણે જે અશુભ વૃત્તિઓ છે એ અશુભ વૃત્તિઓના સ્પર્શ માત્રથી શુભમાં ફરી જાય છે. એટલા માટે આ મહાપુરુષો પ્રત્યે આપણે જો એની વયાવજ કરીએ, પગ આદિ કરીએ, તો એના સંપર્ક માત્રથી આપણી વૃત્તિઓમાં પરાવર્તન થઈ જાય છે. આ અનુભવવાળા બધા પ્રયોગો છે. અત્યારે તો એવા મુનિઓ અને એવા જ્ઞાનીઓ મળવા બહુ દુર્લભ થઈ પડ્યા છે. તો આ વાતો લોકોને કદાચ સાંભળવાને એમ પણ લાગે કે આવું બધું હોતું હશે કે માટા સ્પર્શ માત્રથી આ બધું ફેરફાર થઈ જતો હશે, પણ એવું બને છે? ખરેખર એમ બને છે. એટલું પણ નહીં, પણ એવા જે સમર્થ પુરુષો હોય છે, જે આત્મજ્ઞાની પુરુષો હોય છે, એના સાનિધ્ય માત્રથી તમારી વૃત્તિ ફરી જાય. તમારા પ્રશ્ન મોકલો, તમારે પ્રશ્ન પૂછવો ન પડે. તમે આવો, પ્રશ્ન લઈને બેઠા નથી, તમને અંદરથી અવાજ ઉકેલાવે. અને આ બાબતની અંદર રમણ મહર્ષિ બહુ ભારતના એમ સમજો ને કે વર્તમાન કાળના એક મોટા સંત, જોકે તો 1949માં મને ગ્રહણ 2000 થી 1949ની અંદર તો ઘણા ભક્તો અમને જતા, આપણે અહીંના અમેરિકાથી યુરોપથી જતા પ્રશ્નો જઈને જતા એ મોટો ભાગ મૌનથી એનો ઉત્તર આપતા. મૌન આપણે ત્યાં પણ આ વાતો બની શકે છે કે એ ત્યાં બેસતા અને એના પણ એક તીવ્ર જિજ્ઞાસુ હોવું જોઈએ. ગમે તેવો આવીને, ગમે એમ ઠેકાણું કાંઈ ન હોય અને પ્રશ્ન પૂછે, એવાને માટેની આ વાત નથી, પણ જેની અત્યંત તીવ્ર જિજ્ઞાસા છીએ અને જેને એમ થાય છે કે મારા પ્રશ્ન, આ પ્રશ્ન મને સોલ્યુશન મળે તો ઠીક, એવું લાંબા કાળ સુધી એ લોકોએ ચિંતન કર્યું છતાં એમને એ ઉકેલો નથી મળ્યા, એવા જે જિજ્ઞાસુ, તીવ્ર જિજ્ઞાસુ જે જીવ હોય છે અને જેનો આધ્યાત્મ માર્ગ પ્રત્યે જેની તીવ્ર વૃત્તિ હોય છે, એવા જીવો જયારે આવા સંતોના સાનિધ્યમાં જાય છે, સાનિધ્ય માત્રથી પ્રશ્ન ઉકેલ આવે છે. અને જૈન દેશમાં તો ભગવાનના સમુદ્રમાં જયારે જાય ત્યારે આપણે પ્રશ્ન પૂછવા નથી પડતા, તમારા મનમાં પ્રશ્ન હોય અને ભગવાનની વાણીમાં એના પ્રશ્નના ઉત્તર આવે છે. આ બધી સત્ય કથાઓ છે, આ કોઈ આડીઅવળી કે એવી ગપાટાની વાત નથી. વર્તમાનની અંદર પણ આપણે ત્યાં આવા સંતો છે, તમારે પૂછવાની જરૂર ન પડે. તીવ્ર જિજ્ઞાસા હોવી જોઈએ. પછી સંતની પરીક્ષા કરવા ગયા હોય, ઘણા એવા હોય જીવ, તો વાત નથી. આ તો જે વયાવત છે એની પાછળ એક આ વાત છે કે એની જેટલી તમે વયાજ કરશો. મને ભાઈ મળેલા ઈડનની અંદર અને એમને અમુક પ્રકારના વિચારો આવ્યા અને પછી એમની વૃત્તિનું કેવું એમના સ્પર્શ માત્રથી પરાવર્તન થયું, બહુ વિસ્તારથી એમનું વર્ણન કરેલું મને ઈડનની અંદર મળેલા. તો આવા દાખલા ઘણા છે. તો આ સંતોને જે આપણે ત્યાં સંતોની સેવાની જે વાત છે ને એની પાછળ આમાં મોટું બધું ધ્યેય છે, સંતની સેવાની પાછળ. એ કૃપાળુદેવ હતા તો એ 25 વર્ષની ઉંમરે એ 25 વર્ષની ઉંમરે એમને કઈ પગ દુખતા હશે? 25 વર્ષની યુવાન ઉંમર હતી એમની, પણ છતાં એમના જે કોઈ ખાસ નિકટના હતા ભક્તો તો એને સેવા કરવા દેતા હતા, કે પગ દુખતા નથી હોતા એમના, પણ એમનું સાનિધ્ય માત્રથી આવાની વૃત્તિ ફરી જાય છે. તો આ વયાવજ એ વાત માત્ર જૈન દર્શનની અંદર છે એવું નથી, આપણે ત્યાં બધા દર્શનની અંદર આ વાત કરી છે. અને એમના સાનિધ્ય માત્રથી, એમના સ્પર્શ માત્રથી, અને આપણે ત્યાં તો એક આખો પ્રયોગ ચાલે છે, શક્તિપાતનો પ્રયોગ છે. એ પ્રયોગ જૈન દર્શનની અંદર એની બહુ વિધિપૂર્વક છે, બધું છે.